સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 18/2/2015. વચનામૃત અમદાવાદ 1. ચમત્કારી ધ્યાનનું.
શ્રી અમદાવાદ વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 મહાબદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને બિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શ્રીજી મહારાજ અંતર સામી દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે સામું જોયું. પછી એમ બોલ્યા, જે અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષ ધર્મને વિશે પણ કહી છે અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધ દશાને પામ્યા છે તે પણ અમે ઘણા દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારના ધ્યાન છે. પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહીં. જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ સિદ્ધ દશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ છીએ. એ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું, એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય ને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે. ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી અને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્ય ને ચંદ્રને આંતરદૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ રેટનો ફાળકો ફરે તેમ આકાશને વિશે ફરતું જણાય. પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે ને તે રૂપને વિશે 14 લોકની રચના છે તે દેખાય આવે છે અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાહી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિશે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું, એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલા કાંઈ શાસ્ત્રમાં પદાર્થ ખાયા છે તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે. ત્યારે એના જીવાત્માને વિશે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળ્યો થાય છે અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દ્રઢ પ્રતીતિ આવે છે અને અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે. અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દૃષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું ધ્યાન કરે છે. ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ સંકાદિક શુકજીના સરખી સિદ્ધ દશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે પણ તત્કાળ સિદ્ધ દશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવું ધ્યાન તે અષ્ટાંગ યોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રાણાયામ વાળાનો કાંઈ મેળ નથી. એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે ચલાતું જ નથી. માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કયું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદનું પહેલું જે તે થયું.
વચનામૃત અમદાવાદ 2. નાહી તો ઈ પૂજા કર્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 ના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિર આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેટો બાંધ્યો હતો ને તે ભાગને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોંચ્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભુજને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને બે હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા, જે એક પ્રશ્ન પૂછું છું, જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ તમ ને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિશે તો અતિશય પ્રીતિએ યુક્ત વર્તે છે, એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? પછી સંતમંડળે તો એમ કહ્યું છે, ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો નાઈ ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? ત્યારે મુનિમંડળે કહ્યું છે, પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે માઈક ઉપાધિને ત્યજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માઈક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો, તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગીતામાં ચાર પ્રકારના ભક્ત કયા છે? તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે, માટે જે માઈક ઉપાધિને ત્યજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે છે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માઈક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માઈક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો, માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને સમજાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદનું બીજું જે તે થયું.
વચનામૃત અમદાવાદ 3 વડવાઈનું ઉપશમનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 ના ફાગણવદી દ્વિતીયાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી ને તે પાગને વિશે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવ માત્ર છે તે પંચ વિષયના આધારે જીવે છે, તે કાં તો બાહ્ય પંચ વિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતવન કર્યા કરે પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે, તેમ ઉપર થકી કદાચિત પંચવિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તે મુક્તાનંદ સ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંત કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામાં બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચવિષયમાં એકે સુખ આવે નહીં. એ જો અજ્ઞાનકાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતને વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાદ કરે ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે ઉપશમ દશા પામ્યાનો તમે કયો જે આત્મરૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે, માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે, પણ અમને એમ ભાસે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે, અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી શુકમુનિએ પૂછ્યું જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાય ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા, કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે, તે સારું એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગ ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદનું ત્રીજું જે તે થયું. અમદાવાદ વચનામૃતમ સમાપ્ત.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય
વાત 36મી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે આ પંચભૂતનું શરીર વાસના વડે જ ઉત્પન્ન થયું છે અને તેથી સર્વ અનર્થનું કારણ વાસના શુભ અને અશુભ એમ બે પ્રકારની છે અશુભ વાસના એ જે અનાત્મ જે દેહ ગ્યાદી તેમાં અહમ મમત્વ કરવું અને તે વડે સંસ્કૃતિમાં ભમવું શુભ વાસના વડે આત્મા સ્ફુરાયમાન થાય છે અને મહાજ્ઞાની મુક્તને પણ અક્ષરધામમાંથી હટાવી દે છે આ ઉપર મહારાજે વાત કરી હતી સંવંત 1883ના પોષવદી અષ્ટમીના રોજ મંદવાડમાં ઈચ્છારામભાઈએ મહારાજની હાજરીમાં દર્શન કરતા થકા દેહ ત્યાગ કર્યો પછી એક કિનખાબ ને જરીથી વીટેલું વિમાન કરાવી તેમાં ઈચ્છારામભાઈના દેહને પધરાવીને અગ્નિ સંસ્કાર માટે ઘેલાને કાંઠે ત્રીજા ઓરિયાથી ઉગમણી જગાએ ગયા અને સુખડ કપૂળ નાળિયેર ઘી વગેરેથી રઘુવીરજી મહારાજે ઈચ્છારામભાઈના દેહને અગ્નિ સંસ્કાર કર્યો આ વખતે ખીજડાના ઝાડ આગળ પાળાની ચોકીનો ઓટો છે તે સ્થળે મહારાજ ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા અને ઉદાસપણે આ સંસારના નાશવંતપણાની વાત કરવા લાગ્યા તે સમયે ગોપાળાનંદ સ્વામીએ અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે હે મહારાજ દરબારમાં તમે પરમ દિવસે જે વાત કરી હતી તે સાંભળવાની અમારે સર્વને ઈચ્છા છે તો કૃપા કરીને તે વાત કહો ત્યારે મહારાજે કહ્યું છે એ વાત તો કરામત છે અને ધર્મનિષ્ઠા ભક્તિનિષ્ઠા આત્મનિષ્ઠા બ્રહ્મનિષ્ઠા યોગનિષ્ઠા અને સમાધિનિષ્ઠા અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એ સર્વે આ એક વાતમાં આવી જાય છે માટે સૌ ધ્યાન દઈને સાંભળો દરબારમાં અમને પ્રશ્ન પૂછ્યો હતો કે જે બદ્ધમાંથી મુક્ત થાય છે અને મુક્તમાંથી બદ્ધ થાય છે તે શેણે કરીને થાય છે ત્યારે અમે કહ્યું હોય અનંત કોટી સૃષ્ટિનો સ્વામી જે મૂળ પુરુષ તે થકી પર જે અમારું અક્ષરધામ તેને વિશે સ્વરાટ થકા અનંત કોટી મુક્ત અને મૂળ અક્ષરે સેવાયેલા થકા અમે સદા સર્વદા અખંડ બિરાજમાન રહીએ છીએ અને તે મૂળ અક્ષર જે તે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે અને ધામ રૂપે બ્રહ્મ મોહલ છે અને બીજે રૂપે મૂર્તિમાન સાકાર સ્વરૂપે અમારી અખંડ સેવામાં રહ્યા છે આજે મૂળ અક્ષર તેને મૂળ અક્ષરની જ ઉપમા દેવાય પણ બીજી કોઈ ઉપમા તેમને સંભવતી નથી હવે અનેક જન્મથી કારણ શરીરે યુક્ત જે આ જીવ તેને અનાદિકાળથી માયા વળગી છે જ્યારે એ જીવ સાચા સદગુરુને શરણે થાય છે અને અમારા વચનને ધ્યાન વડે તેનું કારણ શરીર ટળી જાય છે ત્યારે તે ભેળું માયારૂપી જે બદ્ધપણું તે પણ ટળી જાય છે અને તે જીવ સાકાર બ્રહ્મય થઈને ભગવાનના સ્વરૂપને પામે છે અને બદ્ધ મટીને મુક્ત થાય છે પરંતુ જ્ઞાને યુક્ત અનેક સાધન કરતે સતે કોઈને બ્રહ્મ જ્ઞાનના અહમપણાની કોઈને સ્વરૂપ નિષ્ઠાની કોઈને દયા નિષ્ઠાની અને કોઈને સત્યપણાની એવી ચાર પ્રકારની નિષ્ઠાના બળનું અહમપણું રહી જાય છે અને ભગવાનના અક્ષરધામમાં અનંત પ્રકારના મુક્ત છે તેમાં ચાર પ્રકારના મુક્ત પ્રધાન છે તેમાં એકને ભગવાનના સ્વરૂપના બળથી એવું અહમ રહે છે કે ભગવાન હુકમ કરે તો અધર્મનો નાશ કરી અનંત બ્રહ્માંડમાં બધ જીવોને મુક્ત દશાને પમાડી દો અને સ્વરૂપ નિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે જો ભગવાન હુકમ કરે તો અનંત પ્રકારની માયાથી વિટાણા જે અનંત ઈશ્વરો અને તેમને બદ્ધરૂપી જે ઈશ્વરતા તેનો ત્યાગ કરાવી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠાની પ્રાપ્તિ કરાવી ભગવાનના ચરણારવિંદને વિશે મૂકી દઈ મુક્ત દશાને પમાડી દો અને દયા નિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે જો ભગવાન હુકમ કરે તો અનંત પ્રકારના જીવ ઈશ્વરને અનંત બ્રહ્માંડોને વિશે માયા સબલિત બ્રહ્મરૂપ સિદ્ધ દશાવાળાના બદ્ધપણારૂપ જે માયાનું ઝાડું તેને તોડીને તે સર્વને મુક્ત દશાને પમાડી દો અને સત્યપણાની નિષ્ઠાવાળા મુક્તને એવું રહે છે કે જો ભગવાન હુકમ કરે તો અસત્ય રૂપે એવો જે અનંત કોટી બ્રહ્માંડનો રૂપ ઉત્પત્તિ સર્ગ તેને મિથ્યા સમજાવીને સત્ય રૂપે એવા જે ભગવાન તેના સમીપપણાને પમાડી દો આવી રીતે ચારેય પ્રકારના મુક્તને એવી સત્ય સંકલ્પ સિદ્ધ કરવારૂપ પ્રેરણા ઉદ્ભવે છે હવે જેમ અહીં દેહધારીને જ્યારે વાયુનું વમણ ચડે છે ત્યારે તેને વમન થાય છે, ત્યારે જ તેને નિરાત થાય છે, તેમ ઉપર કયા એવા જે મુક્ત તેમને જ્યારે કયા એવા સંકલ્પરૂપી વમણ ચડે છે ત્યારે જેમ દેહધારી જીવ વમન કરવા સુંદર જગાને છોડીને બીજી જગાએ જાય છે, તેમ એ ચાર પ્રકારના મુક્ત એ સંકલ્પરૂપી વમણના ભ્રમણથી દોડે છે અને એ સંકલ્પરૂપી વમનને ઓકવા માટે સ્વતઃ અક્ષરધામમાંથી ઉખડીને બહાર પડી જાય છે। તેમાં કેટલાક તો પ્રધાન પુરુષ રૂપે થાય છે, કેટલાક બ્રહ્મરૂપ ઈશ્વરો થાય છે અને કેટલાક ભગવાનના સ્વરૂપમય અવતારો થાય છે, ને કેટલાક તો નારદ, વ્યાસ, દત્તાત્રય, કપિલ વગેરે સંત રૂપે પ્રગટ થાય છે, અને અનેક જીવ ઈશ્વરોનું માયારૂપ જે બદ્ધપણું તેનો નાશ કરવારૂપ ઉદ્યમમાં પ્રવર્તે છે। આવી રીતે ધામમાં પહોંચેલ મુક્તને પણ ભગવાનની મૂર્તિના ઉપભોગ વિના એ ચાર પ્રકારના સત્ય સંકલ્પરૂપી વમળ નડે છે ને મુક્તપણામાંથી બદ્ધપણાને પમાડી દે છે। તે શું તો અમારા અક્ષરધામને છોડીને બીજા બ્રહ્માંડોને વિશે તેમને જવું પડે છે, એ જ બદ્ધપણું છે। જેમ ભરતજીને મૃગલું નડ્યું તેમ દયા આદિ વાસના પણ અક્ષરધામને વિશે એ નડ્યા વગર રહેતી નથી, તે તમો નિશ્ચય માનો। પરંતુ બદ્ધ થયેલા એ જે મુક્તો તેમાં એટલું તો જોર છે કે પોતાનું ક્રિયમાણ કરી રહ્યો હોય ત્યારે તેને બદ્ધપણાની સ્મૃતિ થઈ આવે સતે તે પોતાની મુક્ત દશાને સંભાળતો થકો અને તે સંકલ્પરૂપી વાસનાનો ત્યાગ કરતો થકો ભગવાનના અક્ષરધામમાં ચાલ્યો જાય છે અને એ રીતે બદ્ધ મટીને મુક્ત થાય છે અને ભગવાનના સુખને ભોગવે છે। માટે હે મુક્તાનંદ સ્વામી, તમે સર્વે આ વાત બરાબર સમજી કરીને સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પોને તોડીને કેવળ અમારા જ સ્વરૂપમાં જોડાવાનો આગ્રહ રાખજો। હે સંતો, આ સંસાર જ નાશવંત છે ને કોઈના દેહ રહ્યા નથી ને રહેશે પણ નહીં। એક વખત આ પૃથ્વીનો પણ પ્રલય થવાનો છે ને બ્રહ્માંડનો પણ નાશ થવાનો છે, ભગવાનની કાળરૂપ શક્તિ જેવી છે। માટે અક્ષરધામને વિશે કેવળ નિષ્કામ ભાવે બ્રહ્મરૂપે અમારા સ્વરૂપના આશ્રય વડે મુક્ત દશાને પામશે તેને જ ફરી દેહ ધારણ કરવો નહીં પડે, એવી રીતે વાતો કરી। ત્યાં ઈચ્છારામભાઈના દેહનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો અને ઉન્મત ગંગાને વિશે સ્નાન કરીને સૌ સાથે મહારાજ દરબારમાં પધાર્યા। સંવંત 1918ના ચાતુર્માસમાં ધર્મધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધાર્યા હતા। તે સમયે સ્વામીએ કહેલ જ્ઞાન રહસ્યની વાતો આ પ્રકરણમાં ટૂંકમાં લખેલ છે। વધુ વિસ્તાર માટે સ્વામી શ્રી જાગા ભક્તની વાતો વાંચવી।
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
પ્રકરણ 19 ગુરુ। જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વેદ ઋષિની વાત કરી હતી, એ સઘળી વાર્તા મુક્ત મુનિએ યાદ રાખીને ઉત્તમ રૂપને કહી। આદર્શ શિષ્ય હોય તે ગુરુની આજ્ઞામાં દેહને ગણકારે નહીં, ભૂખ તરસ જુએ નહીં, ઠંડી ગરમીને ગણકારે નહીં, મનનો એક પણ વિશ્વાસ ન કરે અને પ્રેમથી ગુરુને મન અર્પણ કરી મંડ્યો રહે। ગુરુ સુખ દુઃખનું ક્યારેય પૂછે નહીં તો પણ ગુરુનો અવગુણ ન આવે। લાંબો સમય આ રીતે સેવા કરે એવા શિષ્ય પર ગુરુ પ્રસન્ન થાય છે અને મોક્ષ કરે છે। ગુરુ યોગ્ય કહે કે અયોગ્ય એ ટેલ ચાકરી તેની પરીક્ષા છે। ગુરુ શિષ્યની એ રીતે બહુવિધ પરીક્ષા કરે છે। ગુરુ નિર્દયપણે તેને સેવામાં જોતરે છે તો પણ તેમાં ક્યારેય પાછો પગ ન ભરે। ગુરુની સેવા દેવ જાણીને કરે, જેમ વેદ નામના મુમુક્ષુએ ગુરુની એ રીતે સેવા કરી તો ગુરુનો રાજીપો થઈ ગયો। ગુરુ સેવાથી વેદ બ્રહ્મરૂપ થઈ ગયો। ગુરુની સેવાનું એવું મહાત્મ્ય છે, વેદની જેમ હરિજન પણ ગુરુની સેવા કરે તો બ્રહ્મરૂપ થઈ જાય। ગુરુ સંતનો દોષ જે લે છે તે સત્સંગ કરતો ઘટતો જાય છે. ગુરુ સંતને જેવી દ્રષ્ટિથી જુએ તેવા ગુણ શિષ્યમાં આવે છે. ગુરુને દેવ સમાન જાણીને સેવવા, એ રીતે હરિભક્ત સેવા કરે તો વધે ને બ્રહ્મરૂપ થાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ એકાંતિક ધર્મ ગુરુમાં વસે છે, તે શિષ્યમાં પણ વસે. ગુરુની જેમ એ પણ પુરુષોત્તમ ભગવાનને રહેવાનું સદન બની જાય, શુદ્ધ ભાવે સત્સંગ કરે ને ગુરુ સંતનો દોષ ન જુએ તો દિન દિન પ્રતિવૃદ્ધિ પામે છે. ક્ષુધા તૃષા સિત ધામ, સહન કરી ઘરકામ કરત, કરત ન પલ વિશ્રામ, ગુરુ સેવ મે પ્રેમ અધિક. ગુરુ સુખ દુઃખ હિ પૂછે ન કબહુ, ગુરુ કે અવગુણ લિયે ન તબહુ. પ્રેમ સે સેવા કરે બહુ કાલા, તા પર ગુરુ તબ રીજે તત્કાલા. પરમ શ્રેષ્ઠ મોક્ષ તેહી દીને, વેદ શાસ્ત્ર મે સર્વજ્ઞતા કિન્હે. ધર્મ ભક્તિ જુત દિને ઉ જ્ઞાના, સેવ મે ગુરુ કે મન જબ માના. જોગ્ય અજોગ્ય ટેલ જો જેતી, કરન પરીક્ષા કરાય તેતી. ગુરુ કે અભાવ ને લીએ કોઉ રીતા, બહુ બહુ રીત પરીક્ષા કરીતા. ગુરુ નિર્દય હોય સેવા કરાય, કોઈ મે પીછે પગ ન ધરાય. ગુરુ કે અભાવ તોહુ ન લિન્હા, દેવ જાની કે સેવા કિન્હા. સેવ સે વેદ તેહી બ્રહ્મ સમ ભયેવું, સેવા કો મહાત્મ્ય એસે રહેવું. વેદ સમ હરિજન કરે સેવ જેતા, બ્રહ્મ રૂપ હો જાવે તેતા. ગુરુ સંત કે દોષ લેત નાહી, સત્સંગ કરત ઘટત હિ જાહી. ગુરુ સંત કું દેખે જિસ ભાંતિ, હરિજન મે ગુણ આવે તિસ જાતિ. ગુરુ સંત કું સેવે દેવ સમાના, હરિજન બઢે સો પરમ સુજાના. ધર્મ ભક્તિ આદિક પરિવારા, તામે વસત લગત નવારા. પુરુષોત્તમ કે સદન સો હોવે, ગુરુ સંત કે દોષ ન જોવે. દિન દિન બઢત સો જાત અપારા, સત્સંગ કરત જેહી શુભ વિચારા. જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણી પ્રત્યે વાત કરી. ગુરુ સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખી, તેને બ્રહ્મરૂપ જાણીને સેવે તો તે મુમુક્ષુ ભગવાનના ધામને પામે છે. ગુરુની સેવા વગર ધામ મળતું નથી. યું ગુરુ સંત કું જોઉ, સેવે બ્રહ્મરૂપ જાની જહી, હરિધામ લહે સોઉ, સેવ બિન ધામ ન લહત.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 24/9/1988, કાંટેલા પોરબંદર, ખપ ઉપર કરેલી ગોષ્ઠી, પરમ પૂજ્ય સ્વામીશ્રી.
દરેક ક્ષેત્રમાં ખપ જોઈએ. ઓલિમ્પિક્સના ખેલાડીઓ કેટલા વખતથી, મહિનાઓથી મંડ્યા હશે. રશિયન લિફ્ટરે પાણી 19 મન વજન ઉછળ્યું, એક દિવસે તો ન થાય. ધીમે 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 આગળ વધ્યો હશે. જો તમારા ભેજામાં ફીટ બેસતો નથી તો એ જોગી જોઈ આવશે ફરી. પાણી 19 મન ઉંચકવું એટલે શું? 19 મન એક દિવસે ન થાય, બધું ધીમે ધીમે થાય. આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે. દિવસે દિવસે ખપ વધારવો બસ. જૂનાગઢની ધરતી ઉપર 300 સાધુ હતા. ગુનાદાન સાહેબને સપનામાં આજ્ઞા કરવાનું મન થતું છે તો કોને કરતા છે? બહુ વ્યવહારિક વાત છે. એક બાપને 5 દીકરા હોય પણ વાલો હોય એની ઉપર ઓર્ડર કરે, એની રીતે વર્તાવે. સવારના પણ હું નિરંજન સ્વામીને કહે, આજે મને સરસ સપનું આવ્યું, હું અને તું બંને વાડીએ ગયા. વાડીએ ઘાસ કાપવાનું કામ હતું, ઘાસ કાપીને મંદિરે લાવવાનું હતું. ગાયો બિચારી ભૂખે મરે છે, આપણે બંને જઈને લઈ આવ્યા. ગાયોને નીર્યું એટલે આમ તો સપનું આંખ ઉગડી ગઈ. એટલે નિરંજન સ્વામી આજ જોડીને કહ્યું, પ્રભુ આપને સપનું ન હોય, તમે મને કહી જ દો ને કે ઘાસ કાપીને વાડીએ જા, ઘાસ લઈ આવ અને ગાયોને નિરવાનો. તમારે મને કહી દેવું જોઈએ. સ્વામી એકદમ હસી પડ્યા, બોલે એવું નહીં, તું વાલો છું તો સપનામાં આવ્યો ને એમ. એમ જે ખપવાળું ચૈતન્ય હોય મોટા પુરુષની નજરમાં રહે, ખપવાળું સીધું સમજે, અવરું સમજે નહીં કોઈ દિવસ. મારે કલ્યાણનો ખરેખરો ખપ હોય ને તો હું બધું પોઝિટિવ સમજું, નેગેટિવ મારા કલ્પનામાં જ ના આવે, વિચારમાં જ ના આવે, સાંભળું જ નહીં, મન જ ન થાય. મને ખરેખર આ દીકરા થવાનો ખપ હોય, મારે અંતરથી સુખી થવાનો સંકલ્પ હોય તો મને બધું જ પોઝિટિવ દેખાય. દેખાય પોઝિટિવ, યાદ આવે પોઝિટિવ, સાંભળું બી પોઝિટિવ, બોલવું બી પોઝિટિવ. આ તો પોઝિટિવ જીવન જો ન જીવાતું હોય તો ખપ નથી, ડૂબી જવું પડે. કોઈ પણ લાઈનમાં ડૂબી જઈએ તો રિઝલ્ટ આવે. મને જિંદગીમાં એક જ શોખ હતો, એથ્લેટિક ગેમ્સનો જ, બીજો કોઈ બહુ શોખ નહીં, વાંચવાનો અને ગેમ્સ. એટલે અત્યારે હું એટલો આમ જોવાનું મન ન થાય, પણ એવો કોણ છે કે જે ગોલ્ડ મેડલ લઈ ગયો એને એને જોવાનું મન થાય. એટલે મન થાય કે એ વ્યક્તિ એક વિરલ કહેવાય. 182 દેશમાં પહેલો નંબર લાવો એની લાઈનમાં, ગોલ્ડ મેડલ લેવો, એને કેટલા પ્રયત્નો કર્યા છે. આપણે તો ખાઈને સુઈ જઈએ. રાત્રે 11 વાગે સુતી વખતે નફો ને તોટો કાઢવો, કેટલી સેવા કરીએ, કેવી રીતે સેવા કરીએ, કેટલું વાંચ્યું, કેટલું ભજન, કેટલું મનન, કેટલું ચિંતન, કેટલું પ્રભુને માથે પડ્યો, કેટલો ભાર માથે રાખ્યો, કેટલો સેવક ભાવે સેવા કરી, પ્રભુના થઈને સેવા કરી. એમ સર્વયુ દરરોજ કાઢવું પડે. ખૂબ ધ્યાન રાખજો.
આત્મીય સમાજની જય જય જય.